ගරු මුනිර් මුරාෆර් නියෝජ්‍ය අමාත්‍යතුමා, ඔබතුමාට විනාඩි 10ක කාලයක් ලැබෙනවා.
ස්තුති මූලාසනේ බර්න මන්ත්‍රීතුමනි, විශේෂයෙන් අද දිනේදී අපි ක්‍රීඩාවල යෙදීමේදී උත්තේජක ද්‍රව්‍ය ගැනීමට එරෙහිව ඒ සම්මුති සංශෝධන කෙටුම්පත එක් වෙලා අදහස් දැක්වීමට ලැබීම පිළිබඳ විශේෂයෙන් මේ සම්බන්ධව පහුගිය අප්‍රේල් මාසේ 22 වෙනිදා විශේෂයෙන් වෛද්‍ය ශිරෝමි පිලපිටිය මහත්මිය හරි ලස්සන කාරණයක් කියා තිබුණා. වර්තමාන ක්‍රීඩාව පිළිබඳව එතුමිය සඳහන් කරපු කාරණාව තමයි, අපි දන්නවා අද වෙනකොටත් ක්‍රීඩාව යනු ධනය උපයන ප්‍රධාන මෙවලමක් බවට පත් වෙලා තිබෙනවා. එනිසා ඒ ක්‍රීඩාවේ යෙදෙන ක්‍රීඩකයන් අතර විශාල තරකාරිත්වයක් ඇති වෙලා තිබෙනවා. ඒ වගේම ඒ ක්‍රීඩකයන්ට අපි දන්නවා ලෝක මට්ටමේ ගත්තපත් විශාල ඉල්ලුමක් ඇති වෙලා තිබෙනවා. ඒ සමහර ක්‍රීඩාවන් ගත්තම ක්‍රිකට් ක්‍රීඩාව වගේ ගත්තම ඒක තවත් ඉදිරියට ගිහින් තිබෙනවා අපේ රටේ පැත්තෙන් ගත්තම. එතනදී සඳහන් කරන කාරණාව තමයි තමන්ගේ ඉල්ලුම අවශ්‍යතාවය වැඩි කර ගැනීම සඳහා තමන්ගේ දක්ෂතාවය උපනංවමමින් ඉදිරියට යන්න මේ ක්‍රීඩකයන්ට අවශ්‍ය වෙනවා. එවැනි අවස්ථාවන් වලදී සමහර අවස්ථාවන් වල වැරදි ක්‍රමවේද පාවිච්චි කරමිනුත් තමන්ගේ හැකියාව දියුණු කරගනිමින් ඒ සඳහා යොමුවට ඔවුන් බලාපොරොත්තු. ඒ හේතුන් මත තහනම් උත්තේජක ලබා ගන්නා අවස්ථාවන් තිබෙනවා. එවගේම එතුමිය සඳහන් කරන තවත් කාරණාවක් තමයි සමහර අවස්ථාවන් වල අවංකව සමහර ක්‍රීඩකයන් තමන්ට ඇතිවෙන අතුරු ආබාධයන් එවගේම රෝගී තත්ත්වයන් තුළදී ලබා ගන්නා ඖෂධ සමහර විට ඔවුන්ගේ නොදැනුවත්කම නිසා සමහර අවස්ථාවේ ඒවා තහනම් උත්තේජක තත්ත්වයකට පත්වන අවස්ථාවක් තිබෙනවා. එනිසා මේ පනත හරහා අපි කැම කෙනාම දන්නා දෙයක් තමයි ඕනෑම දෙයක් ඒක අධ්‍යාපනය වෙන්න පුළුවන්, ඒක දේශපාලනය වෙන්න පුළුවන්, ඕනෑම ශේෂ්ත්‍රය තුළ සියලු දෙනාට සමබිමක් අවශ්‍ය කාරණාව. එනිසා මේ තහනම් උත්තේජක තහනම් කිරීමේ පසුපස තිබෙන ප්‍රධානම හේතුව තමයි ක්‍රීඩාවේ දෙන විට සියලු දෙනාම සම තැනක ඉඳලා තරඟ කරලා නිසි කෙනෙකුට ඒ ජයග්‍රහණය ලැබිය යුතුයි කියන කාරණාව මේක තිබෙන ප්‍රධාන අරමුණක් බවට පත් වෙලා තිබෙනවා. විශේෂයෙන් අද දිනේ පුරාම මෙම විවාදයට එක්වෙමින් විපක්ෂයේ සමහර පිරිස් විවිධ කරුණු කාරණා මතක් කරා. අද අපි ක්‍රීඩාවේ තහනම් උත්තේජක භාවිතාව පිළිබඳ කතා කරන අපි අද රටම කතා කරන්නේ අපි විදේශගත වුණාමත් ශ්‍රී ලාංකිකයන් අතල්ලාගෙන අපට කියන දේ තමයි වර්තමාන මේ රජයේ වැඩපිළිවෙල විශේෂයෙන් මද්‍රව්‍යයට එරෙහිව ක්‍රියාවට නම් වී තිබෙන මේ වැඩපිළිවෙල පිළිබඳව සියලු දෙනාම අගය කරමින් කතා කරන තත්වයකට පත් වෙලා තිබෙනවා. විශේෂයෙන් මේ සභාව තුළ සමහරු ඇවිල්ලා ක්‍රීඩාවේ ජීවගුණය පිළිබඳ එවගේම ක්‍රීඩාවේ විවිධ කරුණු කාරණා පිළිබඳ පැහැදිලි කරන්න උත්සාහ කරා. විශේෂයෙන් මතක් කළ යුතුම දෙයක් තමයි ක්‍රීඩාවේ ජීවගුණය පිළිබඳ කතා කරන උදවිය අපට මතකයි. පහුගිය කාලේ රග්බි තරගෙම පවත්වනකොට සමහර පුහුණුකරුවන්ට අත්වෙච්ච ඉරණම, සමහර තරඟවලදී ක්‍රීඩා පිටිය තුළ ක්‍රීඩකයන්ට වෙච්ච ඉරණම, එවගේම මේ මොහොතේ මතක් කළ යුතුම කාරණාවක් තමයි මේ මොහොතේ මාධ්‍ය තුලත් විශාල කතිකාවට බඳුන් වෙන කාරණාවක් තමයි අපේ රටේ හිටපු ඉතා දක්ෂම රගර් ක්‍රීඩකයෙක් වෙච්ච වසීම් තාජුද්දීන් පිළිබඳව අපි මතක් කළ යුතුයි. ක්‍රීඩාවේ ජීවගුණය කතා කරනවා, ක්‍රීඩාවේ උන්නතිය පිළිබඳ ක්‍රීඩකයන්ට අවස්ථාව ලබා දිය යුතුයි, ගමෙන් ක්‍රීඩාවට අවශ්‍ය පහසුකම් සලසා දිය යුතුයි කියන ඒ උදවිය තමයි ඒ දක්ෂ ක්‍රීඩකයාව ඉතාමත්ම කැත විදිහට එවගේම ඉතාමත්ම ක්‍රූර විදිහට ඝාතනය කළ වගත් අපි මතක තබා ගත යුතු වැදගත්ම කාරණාවක් ලෙස කියන්න පුළුවන්. එවගේම අපිට මතක ඇති පහුගිය මැතිවරණ සමය තුළ උතුරට ගිහිල්ලා සමහර නායකයන් උතුරේ නැති ජාත්‍යන්තර ක්‍රීඩාංගණයන් හොයන එක අපි මාධ්‍ය තුළ දැක්කා. උතුරට ගිහිල්ලා උතුරේ නැති හදපු නැති අපි සමහර විට අපේ මූලාශ්‍රවර මන්ත්‍රීතුමා දන්නවා අනුරාධපුර නෙවෙයි ඊටත් දඹුල්ලෙන් එහා මම හිතන්නේ ජාත්‍යන්තර ක්‍රීඩාංගණයක් නැහැ. හැබැයි සමහර නායකයෝ ගිහිල්ලා යාපනයේ ජාත්‍යන්තර ක්‍රීඩාංගණ හැව්වා. හැබැයි අපි අපේ ආණ්ඩුව යටතේ අපේ ජනාධිපතිතුමන් ඒ සඳහා යාපනයේ ජාත්‍යන්තර ක්‍රීඩාංගණයක් සඳහා අවශ්‍ය පියවර ගනිමින් ඉන්නවා. ඒ වගේම අපේ ක්‍රීඩා ඇමතුමා පහුගිය සතියේ මන්නාරමට ගිහිල්ලා මන්නාරමේ ක්‍රීඩාව නගා සිටීම සඳහා අවශ්‍ය පියවර ගනිමින් සිටිනවා. ඒ වගේම අපි පැහැදිලිව මෙතනදී මතක් කළා වගේම තහනම් උත්තේජක සඳහා සංශෝධනයක් ගැනීම පමණින් රටේ ක්‍රීඩාව නගා සිටුවෙන්න බෑ. අපිට රටේ ක්‍රීඩාව නගා සිටුවන්න නම් ඒ සඳහා අවශ්‍ය යටිතල පහසුකම් විශේෂයෙන් ග්‍රාමීය මට්ටමටවත් අරගෙන යා යුතු රැගෙන යා යුතුයි. ඒ පිළිබඳව අපි තරයේ විශ්වාස කරනවා විතරක් නෙවෙයි වර්තමාන ක්‍රීඩා ඇමතුමන් ඒ වගේම වර්තමාන ක්‍රීඩා නියෝජ්‍ය ඇමතුමන් ඒ සඳහා අපකැපවි ඒ වෙනුවෙන් කටයුතු කරමින් ඉන්න බව අපිට පැහැදිලිව කියන්න පුළුවන්. ඒ වගේම මේ සභාව තුළ මතක් කියපු කාරණාවක් තමයි ක්‍රීඩාවේ උන්නතිය සහ ක්‍රීඩකයන්ගේ අවශ්‍යතාවය මත වර්තමාන රජය විසින් රුපියල් 10,000ක් ලබා දීම පිළිබඳ කාරණාව මෙතනදී මතුවුණා. මම හිතන්නේ ඒ ක්‍රීඩාවේ යෙදෙන ක්‍රීඩකයන් ළඟට ගිහිල්ලා ඔවුන් කොතරම් දුරට විශේෂයෙන් මූල්‍යමය වශයෙන් අපහසුතාවයට පත් වෙලා සමහරු ක්‍රීඩාව අතහැර වෙනත් සමහරට කුලී වෘත්තීන්ට යන තත්ත්වයකට පත් වෙන තත්ත්වයන් තුළදී මෙවැනි ආධාර හරහා ඒ ක්‍රීඩකයන්ව ඒ ශේෂ්ත්‍රය තුළ රඳවා ගනිමින් තවත් ඔවුන්ට ඒ සඳහා අවකාශ ලබා දෙමින් වැඩ කටයුතු කරන්න වූ පහසුකම් ලබා දෙන ඒක තමයි තිබෙන්නේ. හැබැයි ඔහු ඒ රුපියල් 10,000 ලබා දීම පිළිබඳ අවශ්‍ය නැති කාරණාවල් එක්ස හුවා දක්වන්න හදනවා. හැබැයි අපි පිළිගන්නවා විශේෂයෙන් ක්‍රීඩා ශේෂ්ත්‍රය තුළ විවිධ ශේෂ්ත්‍ර ඔස්සේ ඒ සඳහා අපි වැඩ කටයුතු කරමින් අපේ රටේ ක්‍රීඩාව අභිමානවත් ක්‍රීඩාවක් බවට පත් කළ යුතු වග අපි ඉතාමත්ම තරයේ විශ්වාස කරනවා. එනිසා ජනාධිපතිතුමන් පහුගිය මාසේ විශේෂයෙන් අවුරුද්දක් සැමරුම නිමිත්තෙන් යාපනයේ පැවති ඒ අවස්ථාවෙත් පැහැදිලිව කියපු කාරණාව තමයි ඒ ක්‍රීඩාව තුලත් ජාතික සමගිය පිළිඹුවීම අත්‍යවශ්‍ය සාධකයේ වග ඉතා පැහැදිලිව කියා සිටියා. එනිසා ශ්‍රී ලාංකික අනන්‍යතාවයක් තිබෙන ඉතාමත්ම දක්ෂ ක්‍රීඩකයන් පිරිසක් ගොඩනැගීම රටක අත්‍යවශ්‍ය කාරණාවක් වග අපි ඉතා පැහැදිලිව පිළිගන්නා කාරණාවක්.
ඔබතුමාගේ කාලය තව විනාඩි 2යි ගරුණීය ඇමතිතුමනි.
ඒ වගේම ඉන්ද සන්දර්ප්පතිල් කුරිපාහෝරු විදේතේ කුරිප්පුලගල වෙන්නේ කඩන්ද වාරම් சவுதி அரேபிய நாட்டுக்கான பயணத்தை மேற்கொண்டிருந்தேன். இந்த அரசாங்கத்தை நாம் இந்த நாட்டின் அரசாங்கத்தை பொறுப்பேற்றதன் பின்னர் இருமுறை குறிப்பாக சவுதி நாட்டிலே ஜித்தா நகருக்கு செல்லக்கூடிய வாய்ப்பு கிட்டியது. அங்கு சென்றபோது அங்குள்ள இலங்கையர்கள் அனைத்து இலங்கையர்களுடைய ஒரு தேவையாக அனைவரும் எம்மிடம் மிக பணிவாக வேண்டிக் கொள்ளப்பட்ட ஒரு விடயம்தான். 30 வருடங்களுக்கு மேலால் இலங்கை கொழும்பு ஜித்தாவுக்கு இடையிலே இருக்கின்ற விமான சேவை துண்டிக்கப்பட்டிருக்கின்றது. அதனை மீண்டும் பெற்றுத்தருமாறு வேண்டியிருந்தார்கள். குறிப்பாக எமது அமைச்சர் அவர்கள் அண்மையிலே சவுதி மேற்கொண்ட பயணத்தின் போதும் அங்குள்ள பொறுப்புதாரிகளிடம் அது சம்பந்தமான விடயங்களை கதைத்திருந்தார். எனவே இந்த நாட்டில் உள்ள சவுதி தூதரகத்துடனும் இது சம்பந்தமான விடயங்களை நாங்கள் கதைத்திருக்கின்றோம். உண்மையிலே அந்த சேவையை பெற்றுக்கொள்வதன் ஊடாக அந்த நாட்டிலே வாழுகின்ற இலங்கையர்களுக்கு பல நன்மைகள் பெற கிடைக்கின்றது என்பதை நாங்கள் நன்றாக நம்புகின்றோம். எனவே குறிப்பாக ஹஜ் உம்ரா போன்ற கிரிகைகளுக்கு செல்கின்ற போது நேரடியான விமான சேவை காணப்படுகின்ற போது குறித்த பயணத்தை மேற்கொள்கின்றவர்களுக்கு அது இலகுவாக அமைகின்றபடியால் குறித்த விடயம் சம்பந்தமான பொறுத்தான அதிகாரிகளுடன் கலந்துரையாடி
தவத் வினாடி தேக்க காலையாக லபினவா
குறித்த அந்த விடயம் சம்பந்தமாக கண்டிப்பாக நாம் அதற்கான ஏற்பாடுகளை மேற்கொள்வோம் என்பதை நாம் குறிப்பிட்டுக் கொள்ள விரும்புகின்றேன். ஏனெனில் உங்களுக்கு தெரியும் குறித்த விமான சேவை பொறுத்தவரையில் கடந்த 30 வருடங்களையும் தாண்டி காணப்பட்ட ஒரு விமான சேவை. அதே போன்று எமது நாட்டில் வருடா வருடம் குறிப்பாக ஒவ்வொரு மாதமும் உம்ரா ஹஜ் பயணத்தை மேற்கொள்கின்றவர்கள் இருக்கின்றார்கள். எனவே அந்த வகையில் இந்த விடயம் சம்பந்தமாக கலந்துரையாடிய போது ஸ்ரீலங்கன் ஏர்லைன்ஸை பொறுத்தவரையிலே ஒரு வங்குரோத்து நிலைக்கு அடைந்து இலாபமூட்ட முடியாத ஒரு நிறுவனமாக மாறியிருந்த ஒரு நிறுவனத்தை நாங்கள் மீண்டும் கட்டியெழுப்பி வருகின்றோம். எனவே அதனை கட்டியெழுப்பி வருகின்ற இந்த சந்தர்ப்பத்திலே குறிப்பாக இலங்கை ஸ்ரீலங்கன் ஏர்லைன்ஸுடன் கதைத்து இந்த விமான சேவையை ஆரம்பிக்க முடியுமா என்பதை பற்றி கலந்தாலோசித்து வருகின்றோம். அதே போன்று சவுதி அரசாங்கத்துடனும் இது சம்பந்தமாக கலந்துரையாடி இந்த விடயத்தை மிக விரைவாக அந்த மக்களுக்கு சேவைகளை பெற்றுக் கொள்வதற்கான வசதிகளை வாய்ப்புகளை ஏற்படுத்தி கொடுக்க நாங்கள் முயற்சித்து வருகின்றோம். உண்மையிலே அந்த நாட்டிற்கு சென்ற போது அங்குள்ள மக்களோடு உறவாடிய போது சில போது நோயாளிகள் அதே போன்று மரணிக்கின்ற சந்தர்ப்பங்களிலே உறவினர்கள் அதே போன்று அத்தகைய மரணம் ஏற்படுகின்ற சந்தர்ப்பங்களிலே இந்த நாட்டுக்கு வருகின்ற போது அவர்கள் படுகின்ற அவதிகளை பற்றி மிக தெளிவாக எமக்கு தெளிவுபடுத்தினார்கள். எனவே வெளிநாட்டு மக்களுடைய ஆதரவையும் பெற்று வெளிநாட்டிலே வாழுகின்ற இலங்கையருடைய ஆதரவையும் பெற்று வெற்றி பெற்ற அரசாங்கம் என்ற அடிப்படையிலே கண்டிப்பாக உங்களது உணர்வுகள் உங்களுடைய பிரச்சனைகளை நாங்கள் கண்டிப்பாக கலந்துரையாடி அதற்கு சிறந்த ஒரு தீர்வை பெற்றுத் தருவதற்கான முயற்சிகளை மேற்கொள்வோம் என்பதை இந்த சந்தர்ப்பத்திலே குறிப்பிட்டுக் கொள்கின்றேன். நான் கடந்த வாரம் வந்ததன் பின்னர் குறித்த அமைச்சருடன் இது சம்பந்தமாக கலந்துரையாடி இருக்கின்றேன். எனவே இதற்கான இத்தகைய ஏற்பாடுகளை மேற்கொள்ள முடியும் அந்த ஏற்பாடுகளை கண்டிப்பாக நாங்கள் மேற்கொள்வோம் என்ற விடயத்தை இந்த சந்தர்ப்பத்தில் கூறிக்கொண்டேன்.